Aunque la
Amisha?
Here
it is. Yeah, here it is. Go ahead.
Mangalam Bhagwan Viro, Mangalam Gautamo Gari, Mangalam Kundakangario, Jaina Dharmost Mangalam, Sarva Mangal Mangalyam, Sarva Kalyan Karakam, Pradhanam Sarva Dharmanam, Jainam Jaitu Sasanam, Jainam Jaitu Sasanam.
કસાઈ નો
પાઠ ચાલતો
હતો બધાને ખ્યાલ છે? કસાઈ ચાલતો હતો બરોબર ને?
એમાં
કસાઈ ચાર પ્રકારની, ક્રોધ માન માયા લો, અને એના પણ ચાર ચાર ભેદ કર્યા હતા. કયા કયા તેને ખ્યાલ છે?
અનંતાનુબંધી, પ્રત્યાખ્યાનાવરણીય, પ્રત્યાખ્યાનાવરણીય અને
બીજા કોઈને ખ્યાલ છે? અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ અને સંજ્વલન, બરોબર? શબ્દ જે બોલું છું અથવા જે કસાઈ ની વાત કરું છું બધું ગોરખપાલ માં સમજાવવામાં આવે છે, બરોબર? આપણે અહીંયા જાણીશું કે માલબોધ ના બીજ ઉપર આપણે થોડું ચાલીશું.
આપણા ગ્રુપ માંથી મનીષાબેન, નિયતિબેન અટેન્ડ કરે છે સંજીવજી ના લેક્ચર્સ ઓન ગુણસ્થાન વિવેચન.
હા, તો હું કઈ પૂછું તો જેને ખ્યાલ હોય ને જે અટેન્ડ કરતા હોય એ બી જવાબ આપો,
અનંતાનુબંધી છે કસાઈ
સાથે. અનંત નામ મિથ્યાત્વ છે, અણુ એટલે સાથે, અને બંધી એટલે બંધાઈ. જે નિત્યાત્મની સાથે સાથે બંધાવા વાળી કસાઈ છે એને અનંતાનુબંધી કસાઈ કહેવામાં આવે છે. નિત્યા દ્રષ્ટિ જીવને ચારે કસાઈ આ જોવામાં આવે છે, અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજ્વલન. હવે એનું અત્યારે હું એની ડિટેલ્સમાં નથી જતો, કારણ કે પછી આ પાઠ રહી જશે. પછી ક્યારેક આપણે એને સમજીશું કે અપ્રત્યાખ્યાનનો અર્થ શું, પ્રત્યાખ્યાનાવરણનો અર્થ શું, સંજ્વલનનો અર્થ શું. એટલે એ આપણો જો કે અત્યારે ડિટેલ્સનો ટોપિક પણ નથી, આપણે આગળ જોઈએ છીએ. મારે એટલા માટે ટચ કરું છું ખાલી અનંતાનુબંધીને કે આની અંદર ચાર કસાઈ કેમ ઉત્પન્ન થાય છે એનું મૂળ કારણ માં જે જવાબ આપવામાં આવ્યા છે પાઠની અંદર, આપણે જે પાઠ ભણીએ છીએ એની અંદર અનંતાનુબંધી વાળી કસાઈ સમજવી. એટલા માટે હું આનો મતલબ કે આનો ઉલ્લેખ કરવા માંગુ છું. ફરીથી કહું છું, આપણે કસાઈનો પાઠ ભણીએ છીએ. હવે કસાઈ તો ચાર પ્રકારની હોય છે, અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજ્વલન. એમાં પહેલા ગુણસ્થાન વાળો જે નિચ્છા દ્રષ્ટિ જીવ હોય એને અનંતાનુબંધી આવી ચારે કસાઈનો ઉદય જોવામાં આવે છે. જ્યારે જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય અને જ્યારે એને ચોથું ગુણસ્થાન પ્રગટ થાય તો એને અનંતાનુબંધી કસાઈનો ઉદય જોવામાં આવતો નથી, પણ અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાનાવરણ અને આ સંજ્વલન આ ત્રણ કસાઈનો ઉદય જોવામાં આવે છે. પછી એ જીવની જ્યારે વિશુદ્ધિ આગળ વધે ત્યારે એને અપ્રત્યાખ્યાનનો પણ ઉદય નથી રહેતો, એને પાંચમું ગુણસ્થાન આવે છે. તો એવા પાંચમા ગુણસ્થાન વર્તી શ્રાવકને પ્રત્યાખ્યાનાવરણ અને સંજ્વલન કસાઈનો ઉદય જોવામાં આવે છે. અને એનાથી પણ આગળ જ્યારે એની વિશુદ્ધિ વધે છે અને મુનિ અવસ્થા ધારણ કરે છે ત્યારે એને ખાલી એક સંજ્વલન કસાઈનો ઉદય જોવામાં આવે છે. આવી રીતે જેને કહેવાય કે પહેલા ગુણસ્થાનમાં ચારે, પછી ચોથા ગુણસ્થાનની અંદર અનંતાનુબંધીનો નથી બંધ અને એનો ઉદય નથી હોતો, અને બાકીની ત્રણ, પાંચમા ગુણસ્થાને બે પ્રત્યાખ્યાન અને સંજ્વલન, એવી રીતે અને મુનિરાજને સંજ્વલન, આવી રીતે બધાના અલગ અલગ જીવોના પરિણામો પ્રમાણે અલગ અલગ કસાયો જોવામાં આવે છે. સમજવું જરૂરી છે કે એક સમ્યક દ્રષ્ટિ જીવ હોય અને એક મિથ્યા દ્રષ્ટિ જીવ હોય, તો સમ્યક દ્રષ્ટિ પણ ગ્રહસ્થ દશામાં હોય તો એને પણ કસાઈ જોવામાં આવે છે, તો અને આપણને પણ કસાઈ જોવામાં આવે છે. આપણી અને એની કસાઈમાં ફરક શું છે એનો આપણને ખ્યાલ હોવો જરૂરી છે. અહીંયા આગળ જે વર્ણન આવ્યું છે કસાઈના પાઠમાં, એમાં અનંતાનુમંદીના ઉદયમાં આ જીવને કેવા પરિણામ થઈ જાય છે, એનું મૂળ કારણ શું છે, એની મુખ્યતા લઈને આની અંદર ચર્ચા કરવામાં આવી છે. અને એવું શકે કે સમ્યક દ્રષ્ટિ બહુ વધારે ક્રોધ કરે અને એની સામે મિથ્યા દ્રષ્ટિ કદાચ ઓછો બી ક્રોધ કરે, એમ હોવા છતાં પણ આપણી જે કસાઈ છે તે અનંતાનુબંધી વાળી છે, કે મિથ્યાત્વની સાથે બંધાવા વાળી છે, અને જે સમ્યક દ્રષ્ટિ છે તો એને મિથ્યાત્વની સાથે બંધાવા વાળી કસાઈ નથી, પરંતુ એને ચારિત્રના દોષના રૂપમાં જે છે, અને ભલે ગમે તેટલો ગુસ્સો મોટો કરતો હોય, એમ હોવા છતાં પણ ચારિત્રના દોષમાં જે છે, એને કઈક કમજોરી વસ આવું કસાઈ ભાવ થઈ ગઈ છે, એને કસાઈ કરવાનો અભિપ્રાય નથી, પરંતુ એવા પરિણામ હજુ થઈ ગયા છે, પરિપૂર્ણતા નથી થઈ તો એ ભૂમિકા અનુસાર. તો કે એ કસાઈનું માપદંડ અને આપણને જે કસાય છે એ બંનેમાં આવી રીતે ડિફરન્સ જોવામાં આવે છે. આપણી જે કસાયો છે તે અનંત સંસાર કારણ વાળી છે, અનંત સંસારનો બંધ કરવા વાળી છે, ત્યારે સમ્યક દ્રષ્ટિની જે કસાયો છે એ અનંત સંસારનું બંધ કરવા વાળી નથી, એ આપણાને એમાં ડિફરન્સ છે. આપણે કંઈક જો આ ચાલતા જ વિષયની અંદર એક્ઝામ્પલ લઈએ એટલે આપણને ખ્યાલ આવે. આપણને એની અંદર પ્રશ્ન લાસ્ટ ટાઈમ બી એની ચર્ચા કરી હતી કે ક્રોધ કેમ ઉત્પન્ન થાય છે, સીધી બીજી વાત છે ક્રોધ કેમ ઉત્પન્ન થાય છે. આપણે ચલાવ્યું હતું, બોલો કોઈને યાદ હોય તો બતાવો મને, મૂળ કારણ બતાવો કે ક્રોધ કેમ ઉત્પન્ન થાય છે. આ કોણ બોલશે
કે પરદ્રવ્યમાં હિત બુદ્ધિ કે હિત બુદ્ધિ
જ્યારે આપણે પોતાની ઈચ્છા અનુસાર બહારની અંદર કોઈ પણ કાર્ય કરવા માંગીએ છીએ, એ વખતે આપણી એક હઠ હોય છે, જીદ હોય છે કે મને આવી ઈચ્છા થઈ અને મેં મારું આવું ધાર્યું થયું, હું મારા ધાર્યા પ્રમાણે બહારમાં એવું કાર્ય કરું. અને જે બહારનું જે કાર્ય છે એ તો એની યોગ્યતા અનુસાર થશે, આપણી ઈચ્છા અનુસાર કાર્ય નથી થતું. તો આપણી ઈચ્છાથી વિરુદ્ધ જ્યારે બહારમાં કાર્ય થાય છે ત્યારે મુખ્ય રૂપથી આપણને કસાય ભાવ ઉત્પન્ન થાય છે, ક્રોધ ઉત્પન્ન થાય છે. આ એક સામાન્ય કારણ બતાવ્યું. હવે બીજી રીતે કે જ્યારે આપણે બીજાને નુકસાનનું કારણ માનીએ છીએ, પર પદાર્થને જેને કહેવાય કે ઇષ્ટ અનિષ્ટનું, પર પદાર્થને અનિષ્ટનું કારણ માનીએ છીએ, ત્યારે એનું લક્ષ્ય કરીને આપણને મૂળમાં કસાય ઉત્પન્ન થાય છે. પર પદાર્થને આપણે જ્યારે આપણા નુકસાનનું કારણ માનીએ છીએ ત્યારે એને આવો ક્રોધ ભાવ, ક્રોધ નામક કસાય ઉત્પન્ન થાય છે. હવે સમજવા જેવી વાત છે કે મિથ્યાત્વની ભૂમિકામાં આ જે ક્રોધ ભાવ ઉત્પન્ન થયો તેનું મૂળ કારણ શું થયું, કે પર પદાર્થની અંદર અનિષ્ટની કલ્પના, જેને કહેવાય કે મૂળ કારણ બન્યું. હવે એનું એનાલિસિસ કરો કે પર પદાર્થ ઇષ્ટનું કારણ છે કે અનિષ્ટનું કારણ છે. તો કે પર પદાર્થ ના ઇષ્ટનું કારણ છે ના અનિષ્ટનું કારણ છે. પર પદાર્થ ના મને સુખી કરી શકે છે, પર પદાર્થ ના મને દુઃખી કરી શકે છે. આ તો વસ્તુ વ્યવસ્થા છે, પણ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિએ જીવ આવી વસ્તુ વ્યવસ્થા ન સમજવાને કારણે એ કઈ પણ ઘટના બને છે તો એ બધો દોષનો ટોપલો સામે વાળા દ્રવ્ય પર નાખે છે અને એ એમ સમજે છે કે આણે મારું નુકસાન કર્યું. હકીકતમાં કોઈ કોઈનું નુકસાન કરી શકતું જ નથી, કારણ કે એ પર દ્રવ્ય છે, એના દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવ અલગ છે, મારા દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવ અલગ છે. હવે આવું જે વસ્તુ વ્યવસ્થાનું જ્ઞાન ન હોવાને કારણે હંમેશા બીજાના દોષ દેખીને આ કસાય ઉત્પન્ન કરે છે, આ મૂળ કારણ છે. તો જગતની અંદર આપણને ઘણા મળશે ને એમ કહેશે કે કસાઈ ન કરવી, કસાઈ કરવું સારી વાત નથી, સામે વાળો બોલે તો બોલવા દો, આપણે ન બોલવું, આપણે ચૂપ થઈ જવું, આપણે બીજે ઉપયોગ લગાવી દેવો, તો આ બધા જેને કહેવાય છે સમજાવવા માટેના કથનો કરવામાં આવે છે, આ બધી ઉપદેશની શૈલી સમજવી, ચરણાનિયોગની શૈલી સમજવી, આ દ્રવ્યાનિયોગની શૈલી નથી. ચરણાનિયોગની અંદર ઉપદેશની શૈલીની પદ્ધતિથી સામેવાળાના જીવના કસાય ભાવ તીવ્ર હોય તો એને સાહ કાઢવા માટે એવો ઉપદેશ આપવામાં આવે, પરંતુ વસ્તુ વ્યવસ્થાથી વિચાર કરવામાં આવે તો હકીકતની અંદર આપણો જેને કહેવાય કે ટેમ્પરરી કસાય તો નથી, પરંતુ અંદરમાં ને અંદરમાં આપણા મનની અંદર એ વ્યક્તિ પ્રત્યે આપણી અંદરમાં કસાય ભાવ ચાલુ જ રહ્યા કરે છે. તો અંદરમાં ને અંદરમાં આપણો જે કસાય ભાવ ચાલુ રહ્યા કરે છે એનાથી આપણને શાંતિ મળતી નથી, કે અંદર અંદર આપણને આકુરતા જ મળ્યા કરે છે. હવે જો આપણે આ વસ્તુ સ્વરૂપનું જ્ઞાન કર્યું હોય કે ભાઈ આ સામે વાળો મારા ખરેખર નુકસાનનું કારણ જ નથી, એ મારું કઈ બગાડી જ નથી શકતો, તો પછી મારે એને પ્રત્યે કસાય ભાવ રાખીને શું પ્રયોજન છે? તો આવી રીતે વસ્તુ વ્યવસ્થાથી સમજશે તો કોઈ ભલે આપણને ઉપદેશ આપવા વાળો ન પણ મળે, તો પણ જો આ માન્યતા સાચી માન્યતા આપણા મગજમાં બેસેલી હશે તો એ જ વખતે કસાયો વેગ નહીં પકડે. કદાચિત આપણને એવો ભાવ આવી જાય, કદાચિત થોડા તેવા પરિણામ બની જાય જીવા સંસ્કાર વર્ગ, પણ આવું સાથે જ્ઞાન કર્યું હશે તત્વજ્ઞાનનું, તો આપણું જ્ઞાન એ રાખી પાછું વળશે, આપણું જ્ઞાન આપણને બચાવશે, એને કસાયોથી લુપ્ત નહીં કરે, એને વેગ નહીં આપે કે ભાઈ એ ખરેખર એ દ્રવ્યનું પરિણમન સ્વતંત્ર છે, મારું પરિણમન સ્વતંત્ર છે, ખરેખર કોઈ કોઈની અંદર હસ્તક્ષેપ કરી શકતું નથી. તો કસાય મટાડવાનો વાસ્તવિક ઉપાય શું છે? કસાય મટાડવાનો વાસ્તવિક ઉપાય છે કસાયને બંધ કરી દેવી, કસાયને દબાવી દેવી. એ ખરેખર કસાય ન મતલબ કે કોઈએ કીધું એટલે ચૂપ થઈ જવું, હકીકતની અંદર એ ઉપાય નથી. પરંતુ વસ્તુ સ્વરૂપને આવી કે જ્યારે વસ્તુ વ્યવસ્થા સમજે અને ઉપયોગને ત્યાંથી હટાવીને સ્વભાવ સંમુખ કરે, ત્યારે હકીકતની અંદર કસાય તૂટે છે અને કસાય મટે છે. ખ્યાલ આવે છે કેમ બધાને? બરાબર કે નહીં? દ્રષ્ટિકોણ એને બી થઈ જાય, પરંતુ એ અંદરમાં સમજે છે કે આ મને અંદરમાં જે કસાય ભાવ થયો છે તો કે છો કે એ પરના કારણે નથી થયો, મારા પોતાના સ્વયંના અપરાધથી થયો છે, મારી એટલી કમજોરી છે કે મારો એટલો ઉપયોગ બહાર રહે છે, અધ્યયના સ્વભાવમાં ઠહેરાતું નથી, તો થોડોક આવી રીતે જોડાઈ જાય છે, પણ હકીકતમાં કસાઈ કરવા જેવી નથી. એવું એને જ્ઞાન વર્તે છે, કસાઈના કાળમાં પણ એવું એને જ્ઞાન વર્તું હોવાથી એને મોટો બંધ નથી થતો, અને આપણને આવું સમ્ય જ્ઞાન પ્રગટથી થયું એટલા માટે આપણને બીજાના દોષ જ જોઈને કસાઈ ભાવો ઉત્પન્ન થાય છે.
નિલેશભાઈ જરા તમે રિપીટ કરજો ને, સમ્યક દ્રષ્ટિને જયારે આ કસાય ભાવ થાય છે ત્યારે એ શું સમજે છે પોતાના સંયમ, એ વાક્ય જરા પાછું રિપીટ કરશો.
ભરત ચક્રવર્તી
હા,
ભરત ચક્રવર્તી સમજો કે યુદ્ધમાં હારી ગયા, કોની સામે હારી ગયા? એમના ભાઈ હતા બાહુબલી, અને એમને યુદ્ધ કર્યું, ખબર છે ને એને કહેવાય કે તો એમને યુદ્ધ કર્યું, તો એની અંદર હવે હતા એ ચક્રવર્તી, એટલે ચક્રવર્તી છ ખંડના અધિપતિ અને ઘણા અતુલ બળના ધણી હતા, એમ હોવા છતાં પણ તેઓ યુદ્ધની અંદર કંઈક પાપના ઉદયમાં બાહુબલીથી જ હારી ગયા. હવે હારી ગયા તો એમને માન હાનિ જેવું લાગ્યું, તો માન હાનિ થઈ એવું લાગ્યું તો એમને શું કર્યું કે ચક્ર ચલાવ્યું ગુસ્સામાં આવીને, ક્રોધમાં આવીને, અને ચક્ર ચલાવી દીધું બાહુબલી પર. જો કે બાહુબલીજીનું પુણ્ય હતું અને એવો નિયમ હોય કે આ જે ચક્ર છે તે ઘરવાળા ઉપર ન ચાલે, એમ એ ચક્ર ફરતું ફરતું પછી પાછું આવી ગયું એની પાસે. હવે ગુસ્સામાં આવીને એ વખતે ભરત ચક્રવર્તીએ બાહુબલી પર ચક્ર ચલાવ્યું. હવે તમે કહો કે એ હતા કોણ? કે સાયિક સમ્યક દ્રષ્ટિ હતા, અને એ જ ભાવમાં એ જીવ મોક્ષ જવા વાળો જીવ હતો. બાહુબલી બી એ જ ભાવમાં મોક્ષે ગયા અને ભરત ચક્રવર્તી પણ એ જ ભાવમાં મોક્ષ ગયા, અને બંને ભાઈઓ હતા. હવે આવો ગુસ્સો તો આવી ગયો, પણ એ વખતે ગુસ્સો આવ્યો હોવા છતાં પણ એમના જ્ઞાનની અંદર શું વર્તતું હતું? કે જ્ઞાનની અંદર એ જ વર્તતું હતું કે આ જે બાહુબલીનો જીવ છે એ ખરેખર મારા નુકસાનનું કારણ નથી, આ હું જે હારી ગયો છું એ મારા પાપના ઉદયથી હારી ગયો છું, કોઈના કારણે હારી ગયો એમ નથી, બીજાના દોષ જોઈને કોઈ પ્રયોજન છે નહીં, આવું હવે એમને જ્ઞાન વર્તતું હતું. એમ હોવા છતાં પણ થોડી કસાઈ હારી હતી, કસાઈના ભાવ થોડાક વિશેષ એટલા હેવી હતા કે એ જ્ઞાન વર્તતું હોવા છતાં પણ પોતાને સંભાળી ન શક્યા, ત્યાંથી ઉપયોગને હટાવીને સ્વભાવ સન્મુખ ન કરી શક્યા, તો કમજોરી વર્ષ એમને ચક્ર ચલાવવાનો પણ ભાવ આવી ગયો. સમ્યક દ્રષ્ટિ હોવા છતાં પણ, એમ હોવા છતાં પણ એ બરોબર જેને કહેવાય વસ્તુ વ્યવસ્થાનું એમને જ્ઞાન બરોબર વર્તતું હતું. એટલા માટે ભરત ચક્રવર્તીને અનંત સંસારના બંધ થાય એવું મિત્રાત્મને અનંતાનુબંધી કસાયનો બંધ થયો નહોતો. એ વખતે પણ બાહુબલી પર ચક્ર ચલાવવાના કારણમાં પણ એમને અનંતાનુબંધીનો કસાયનો બંધ નહોતો થયો. અને કોઈ એક જીવ બહુ સમજવા જેવી વાત છે, કદાચ બની શકે કે કસાયની મંદતામાં પણ એ રહે, અને કસાયની મંદતામાં કોઈ જીવને સમજો બહારથી જોવામાં આવે તો મારતો નથી, કોઈ જીવને હળતો બી નથી, એટલી હદે કસાયની મંદતા છે. અરે એવો જીવ કે એના પર કોઈ ઉપસર્ગ કરી દે છે, એને કોઈ મારે તો પણ જેને કહેવાય કે શાંતિથી સહન પણ કરે છે. આમ હોવા છતાં પણ સર્વજ્ઞ ભગવાન એમ કે છે કે એને અનંતાનુબંધી કસાયનો બંધ ચાલુ છે. કેમ? કારણ કે એને ભેદ વિજ્ઞાન નથી, આત્માનું ભાન નથી, અને પરદ્રવ્યને નુકસાન અને લાભનું કારણ માને છે એવી માન્યતા કરી છે. તો કે છે કે ગમે તેટલી કસાયની મંદતા થઈ જાય તો પણ કે છે કે અનંતાનુબંધી આદિ ચારે ચારનો બંધ એને નિરંતર ચાલુ રહે છે. ભલે તમે ઘરના એક ખૂણામાં બેસી જાઓ ને તો પણ કે છે કે આ બંધ ચાલુ રહે છે. કેવાનો મતલબ, સમ્યક દ્રષ્ટિ હોય ખરાબ, લડાઈ લડવાના પરિણામ આવે, જેનું છલ ગ્રહણ નહીં કરવાનું. આમાંથી આ સિદ્ધાંતની વાતો છે. એમ કોઈ છલ ગ્રહણ કરીને એમ કે મને પણ બંધ નહીં થાય, મારી માન્યતા બી તો બરોબર છે, હું તો એવું માનતો જ નથી બીજા દ્રવ્યને નુકસાન કરવાનું, તો કે છે કે આ બધી વાતો સ્વભાવના ભાનપૂર્વકની છે. જેને આત્માનું ભાન થયું છે, સમ્યક દર્શન થયું છે અને આત્માનો અનુભવ થયો છે, એવા જીવને કદાચિત ચારિત્રની કમજોરીથી આવા પરિણામ આવે તો એને બંધ થતો નથી એની વાત છે. પરંતુ જો આપણને સ્વભાવનું ભાન નથી ને અતિમ્ય આનંદનો સ્વાદ ચાખતો નથી, તો એવા મિથ્યા દ્રષ્ટિ જીવને નિરંતર અનંતાનુબંધી કસાયનો બંધ થયા કરે છે. કેમ? કારણ કે પરદ્રવ્યને નુકસાન કે લાભનું કારણ નિરંતર માની રહ્યો છે, માટે એને આવી કસાયો નિરંતર એને બંધાયા જ કરે છે. ખ્યાલ આવ્યો? આમાં હજી કોઈ પ્રશ્ન?
ના, બહુ સરસ, બહુ સરસ,
ક્લિયર છે ને વિષય કોન્સેપ્ટ? ક્લિયર થયો ને તમારો?
હા હા હા, એકદમ ક્લિયર થયો.
હાજી,
મતલબ કે જૈન દર્શન નો આ એક બેઝિક સિદ્ધાંત છે. જૈન દર્શન તો મૂળમાં કઈ વાત કરે છે કે સંસાર આ કસાય તૂટવી જોઈએ. આપણો જેટલો પણ પુરુષાર્થ થાય છે ધર્મના નામે પણ, કે કસાય ન કરવાના નામે અથવા તો કસાયની મંદતાના નામે થાય છે, પરંતુ હકીકતની અંદર આપણી આ કસાય તૂટવી જોઈએ. કસાય એટલી મંદ કર્યા કરીએ તો કે છે કે એનાથી આપણા સંસારનો અભાવ થઈ જાય, એટલે કે એમ ત્રણ કાળમાં બનતું નથી. તો કે કસાય તૂટે કેવી રીતે? તો પ્યોર અધ્યાત્મ દ્રષ્ટિથી જો વાત કરવામાં આવે, આ બધી તો મેં નાસ્તિકથી વાત કરી તમને, હવે પ્યોર અધ્યાત્મ દ્રષ્ટિથી જો વાત કરવામાં આવે તો હકીકતની અંદર કસાયોથી ભેદ વિજ્ઞાન કરવાથી જ કસાયો તૂટે છે. કસાય મારું સ્વરૂપ નથી, મારો સ્વભાવ નથી, એક સમયની પર્યાયની અંદર પરના લક્ષે થાય છે, પરંતુ એ કસાય ભાવ કરવો એ મારો સ્વભાવ નથી. મારો સ્વભાવ તો જ્ઞાન અને આનંદ સ્વભાવી છું. આપણને થાય છે કે પછી આ કસાય તો થાય છે ને, પણ ક્યાં થાય છે? તો કે પર્યાયમાં થાય છે, એક સમયની અવસ્થામાં થાય છે. જો કસાય એ આત્માનો સ્વભાવ હોય તો ત્યારે પણ સ્વભાવ હોય તે મટે નહીં, એટલે સ્વભાવ હોય તે મટે નહીં તો ત્યારે કસાયનો અભાવ થાય નહીં. તો અરિયંત અને સિદ્ધ ભગવાનને પણ કસાય દેખાવી જોઈએ, કારણ કે અરિયંત અને સિદ્ધ ભગવાન કસાય રહિત થઈ ગયા છે, વિતરાગી થઈ ગયા છે, અને જો સ્વભાવ હોય તો સ્વભાવ તો ત્યારે મટે નહીં. જો લીંબુમાં ખટાશ છે તો ખટાશ એનો સ્વભાવ છે, સાકરમાં મીઠાશ છે તો મીઠાશ એનો સ્વભાવ છે. સાકરમાંથી ત્રણ કાળમાંથી ક્યારે પણ મીઠાશ જાય નહીં, લીંબુમાંથી ખટાશ ત્રણ કાળમાં ક્યારે પણ જાય નહીં. કેમ? કારણ કે એ એનો સ્વભાવ છે. એમ આત્માનો સ્વભાવ કેવો છે? આત્માનો સ્વભાવ છે જ્ઞાન અને દર્શન, આનંદ, સુખ, આ બધો આત્માનો સ્વભાવ છે. ક્યારે પણ જાણવાનું આત્માનું બંધ ના થાય. જો કસાય કરે છે જીવ, પર્યાયમાં કસાય કરે છે, ત્યારે પણ જાણે છે કે નહીં? તો કે જે જાણે છે. હવે માની લો કે 5 મિનિટ પછી કસાય કરવાનું તમે બંધ કરી દીધું, થાકી ગયા, તો હવે પરિણામ ના રહ્યા કસાય જેવા, નોર્મલ થઈ ગયા. એમ હોવા છતાં પણ જ્ઞાન ચાલુ રહ્યું, પણ એ કસાય ચાલુ રહી કે બંધ થઈ ગઈ? એ કસાય બંધ થઈ ગઈ. એના પરથી આપણે નક્કી કર્યું કે કસાય કે ખરેખર આત્માનો સ્વભાવ નથી. આત્માનો સ્વભાવ તો જાણવું દેખવું અને શાંતિ ફેરવું, એ જ વાસ્તવિક તો આત્માનો સ્વભાવ છે. આમ સ્વભાવની સાચી ઓળખાણ કરીને અને કસાયો થી ભેદ વિજ્ઞાન કરે છે અને અંદર માં સ્વરૂપ લીન થાય છે ત્યારે મુખ્ય રૂપે અનંતાનંદી કસાય તૂટે છે. અને પછી ભૂમિકા આગળ વધીએ એટલે ચતુર્ગુણ સ્થાન આવ્યું. અને જેમ જેમ પાછો વારંવાર સ્વભાવ સન્મુખ પુરુષાર્થ કરે છે તેમ તેમ એ સ્વરૂપ લીનતા એની વધે છે, તેમ તેમ ઓર કસાય તૂટતી ગઈ. હવે અપ્રત્યાખ્યાન આવરણ કસાય તૂટી ગઈ, ઓર ગુણ સ્થાન આગળ વધ્યું, તે આગળ વધશે પાંચમું ગુણ સ્થાન આવશે. વળી પાછો સ્વરૂપમાં જેમ જેમ લીન થશે, ઓર કસાય તૂટી ગઈ તો કઈ તૂટી ગઈ, પ્રત્યાખ્યાન આવરણ કસાય તૂટી ગઈ તો મુનિપણું આવે છે. અને ઓર મુનિરાજ વિશેષ લીન થઈ જાય છે તો સંજીવન કસાય પણ તૂટી જાય છે, યથાખ્યાત ચારિત્ર પ્રગટ થઈ જાય છે. અને પછી તેરમા ગુણ સ્થાને જેને કહેવાય કે અર્યંત ભગવાન બની જાય છે. આ આપણે જોયું કે સ્વભાવમાં લીનતા કરવાથી જ કસાયો તૂટે છે. પરંતુ સ્વભાવમાં લીનતા ક્યારે થાય કે સ્વ પરના ભેદ વિજ્ઞાન પૂર્વક. સ્વ પરનું ભેદ વિજ્ઞાન કેવી રીતે કરવું કે આત્મા તે હું તો સ્વ છું, આખું જગત મારાથી ભિન્ન છે, મારે અને એને કોઈ સંબંધ નથી, કોઈ મારા લાભ ને નુકસાન નું કારણ નથી. આ જેટલી વાત ચાલે છે ને એ બધી આપણા જ્ઞાન ની અંદર બેસવી જોઈએ, એ આપણા જ્ઞાન ની અંદર એક પરફેક્ટ ખ્યાલ રહેવો જોઈએ. અને એના પૂર્વક જયારે સ્વભાવ માં ઉપયોગ લગાવશે તો જ ઉપયોગ સ્વભાવ સન્મુખ થશે. જો કોઈ સમજવા કેવી વાત છે, હું બીજાને નુકસાન નું કારણ માનીને હું ધ્યાન કરવા બેસું અને ઉપયોગ ને સ્વભાવ સન્મુખ લગાવવા જઉં અને મને સમ્યક દર્શન ની પ્રાપ્તિ થઈ જાય તો કે એમ ત્રણ કાળ માં બનતું નથી. કેમ? કારણ કે તારી માન્યતા વિપરીત છે, તારી માન્યતા ગલત છે, તારી સોચ ગલત છે. તો કે એવા કલુષિત ઉપયોગમાં ખોટી માન્યતા ખોટા જ્ઞાન થી એટલે ઉપયોગ તારો સ્વભાવ સન્મુખ નહીં થાય. તો કે ક્યારે થશે? કારણ કે વસ્તુ વ્યવસ્થાનું વ્યવસ્થિત જ્ઞાન કરી, આત્માનું અને પર પદાર્થનું વ્યવસ્થિત જ્ઞાન કરી તો એ જે જ્ઞાન પ્રગટ થયું છે, સાચું જ્ઞાન પ્રગટ થયું છે, ભલે જે સમ્યક નથી થયું પણ જે સાચું આપણું જ્ઞાન પ્રગટ થયું, એટલી ક્લિયરિટી થઈ જ્ઞાનમાં આવી, હવે એ જ્ઞાન ઉપયોગ જયારે સ્વભાવ સન્મુખ થશે તો એને સમજે ધ્યાનના કાળમાં સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. આમ બધા પડખા જેમ છે તેમ અનુભવ કરવા માટે પણ બરોબર સમજવા. હાલ આવે છે કે નથી આવતો? બરોબર છે. મૂળ આપણે આજે શું શીખ્યા? કસાઈ નો અભાવ કેવી રીતે થાય? કસાઈ ને પોતાનું સ્વરૂપ ન માનીને પોતાનું જેવું સ્વરૂપ છે તેવું માનીને એમાં લીન થવાથી કસાઈ તૂટે છે. બરાબર ને? હવે કોઈ છલ ગ્રહણ કરે કે કસાઈ ખલ તો થયું, મારો સ્વભાવ નથી, એમ અંદર માં જ્ઞાન માંથી એ ભાવ આવવો જોઈએ. ભલે વિકલ્પાત્મક ભૂમિકામાં પણ આપણને લાગવું જોઈએ કે આ મને કસાઈ ભાવ થાય છે. આપણને એમ પણ થાય આપણી ભૂમિકામાં કે ખરેખર આ કરવા લાયક નથી, અહીંયા તો હું તો જાણનાર છું અને આ બધું મને ન શોભે, એમ કહીને પોતાના આત્માને પાછો વાળે. અને મૂળમાં કે ભાઈ મારા સ્વભાવમાં કસાય છે જ નહીં, હું તો જ્ઞાન સ્વરૂપ છું, એમ વારંવાર દ્રવ્ય સ્વભાવનો નિર્ણય કરીને ઉપયોગ સ્વભાવ સન્મુખ કરીને આત્માની અનુભૂતિ થાય છે. આમ કસાયો તૂટશે. કસાયોનો પાઠ કેમ સમજવો? કસાય તોડવા માટે આપણે કસાયનો પાઠ સમજવો. હવે આપણે શું કરીએ છીએ? કસાયના મંદતાને ઘણા ચક્કર કરીએ છીએ. અહીં આપણે બોલવાનું જ બંધ કરી દો, આપણે શું કરીશું ખબર છે? આપણે આવે ને એટલે બોલવું જ નહીં. એ બધી વાત બરોબર છે, ના નથી. આવા કેટલાક ઉપદેશમાં કહેવામાં પણ આવશે, ઘરવાળા પણ આપણને કહેશે, પણ આપણે બહારથી ભલે બોલતા નથી પણ અંદરમાં ને અંદરમાં મનથી બોલવાનું ચાલુ રાખીએ છીએ. અને વિશેષ વાત એ કહું કે ક્રોધ કરતા પણ વેર વધારે ખતરનાક છે. કદાચિત આપણે પાકી જઈશું તો ગુસ્સો તો નહીં કરીએ, પણ વેર શું કરીએ છીએ કે એના પ્રત્યે આપણે વેર બાંધીએ છીએ. અને વેર નું ઝેર તો કેટલાય ભવો પર્યંત આપણે સમજો કે ચાલુ જ રહ્યા કરે. પારસનાથ નો જીવ અને કમટ સુધી, તો કમટ ના જીવે પારસનાથ પ્રત્યે વેર બાંધ્યું તો કેટલાય ભવો સુધી એના પર ઉપસર્ગ કરતો રહ્યો. જે પર્યાય થી કે એ પર્યાય ની અંદર એ જેને કહેવાય કે પારસનાથ ના જીવ પર એને ઉપસર્ગ કરતો જાગ્યો. કેમ? કારણ કે આ પારસનાથ નો જીવ મારા માટે નુકસાન નું કારણ છે એવી માન્યતા પૂર્વક એનું પ્રવર્તન હતું અને એવા ભાવ સાથે મળ્યો તો કેટલાય ભાવો સુધી આવી રીતે રખડતો રહ્યો. અને પારસનાથ ના જીવને ભલે આટલો બધો ઉપસાર કર્યો 10-9 ભાવ સુધી, પરંતુ કે છે કે અહીંયા ભેદ વિજ્ઞાન વર્તુ હતું, આત્માનું ભાવ હતું, તો ગમે તેટલો ઉપસર્ગ ભૂતકાળમાં કરતો હતો તો પણ એમને અંતરંગમાં શાંતિ વર્તતી હતી. કેમ? કારણ કે એ કમટને નુકસાનનું કારણ માનતા ન હતા અને ફાયદાનું કારણ પોતાનો આત્મા જ છે એમ માનતા હતા. સારી રીતે કસાય તોડવાનો ઉપાય તો એ તમારી કસાયથી ભેદ વિજ્ઞાન અને પંચદ્રવ્યથી ભેદ વિજ્ઞાન જ કરવું એ જ છે. ખ્યાલ આવે છે કે નથી આવતો?
હાજી
બરાબર ને. હવે જો આપણે માન વિશે સમજીએ બરાબર, આમાં કોઈ પ્રશ્ન હોય તો નત્ર આગળ વધું. હવે માન કસાય વિશે સમજવું છે બરાબર. ચાલો જોવો, માન કોને કહેવામાં આવે છે, ઉત્તમ કેમ થાય છે, નષ્ટ કરવાનો ઉપાય છે. એક સાથે ત્રણ પ્રશ્ન. માન કોને કહેવાય?
ઘમંડ, ઘમંડ કરવું,
અભિમાન કરવો કરવો બરાબર ને. એટલે આપણા લૌકિક વ્યવહારની ભાષામાં તમે સમજી શકો છો, બીજાને નાનો સમજવો. ખ્યાલ આવે છે કે નહીં? જેવો બીજાને નાનો સમજવો, બીજાને આપણા કરતા તેનો બુદ્ધિ વગરનો સમજવો, બુદ્ધિ હીન સમજવો, બીજાને આપણા કરતા ઓછી આવડત વાળો સમજવો, જેટલા પણ ભાવ આપણા મનની અંદર ઉત્પન્ન થાય છે ને એ બધા માન કસાયના પ્રતીક છે. શું કીધું? ખ્યાલમાં આવે છે બધાને? આપણાથી બીજાને નીચો સમજવો અને જે અભિમાન થાય છે એને માન કસાય કહેવામાં આવે છે. હવે બીજી રીતે કે આપણા, આપણે બીજા ઊંચાઓને જોઈને આપણે નીચા પોતાને માનીએ છીએ તો કે આને પણ માન કસાય કહેવામાં આવે. ચાલો દાખલા તરીકે કોની પાસે ધનનો વૈભવ જેને કહેવાય કે ગણો છે તો ધનાઢ્ય કહેવાય છે. આપણે એને જોઈને એમ સમજીએ છીએ કે ભાઈ મારી પાસે તો ઘણું ઓછું છે અને આપણે જે ખેડ ખિન્ન થઈએ છીએ ને તો એમાં પણ માન કસાય જ રહેલી છે. એ બી માન છે. અને ઘણો ધન વૈભવ હોય અને એની અંદર અભિમાન કરીએ અને આપણે બીજા કરતા પોતાને મોટા માનીએ તો કે છે કે આ પણ માન કસાય છે અને બંનેને એટલે કે સંસાર તો ભોગવે છે. ખ્યાલ આવે છે કે નથી આવતો?
હાજી
બરાબર કે નહીં? હવે જુઓ પોતાને મોટો માનીએ અથવા તો સમજો બહારની ચીજોને જયારે પોતાની માને છે ત્યારે એને માન ઉત્પન્ન થાય છે. બહારના સંયોગ થી પણ પોતાને મોટો માને છે અને બહારની ચીજોને પોતાની માને છે ત્યારે એને માન કસાય ઉત્પન્ન થાય છે. સમજો જરા, એના આપણે એનું સ્વરૂપ સમજીએ. માન કો કે મદ કો એક જ વાત છે બરાબર. એમાં કુલ મદ, જાતિ મદ, રૂપ મદ, જ્ઞાન મદ, તપ મદ, ઐશ્વર્ય મદ, અન મદ, ધન મદ, આવી રીતે આઠ પ્રકારના મદોની શાસ્ત્રની અંદર ચર્ચા આવે છે. શિક્ષા દ્રષ્ટિ જે જીવ છે એ આવી રીતે બહારના પદાર્થોથી અથવા તો આ અસમાન જાતિ દ્રવ્ય ક્રિયા આપણને જે મળી છે તો કે એની અંદર પોતાપણું માનીને બીજાથી યા થી પોતાને મોટો માને છે યા તો બીજાથી પોતાને નાનો માને છે અને બંને અવસ્થાઓમાં એ માન કરે છે. જેવો કુલ મદ એટલે શું? કુલ મદ એટલે કુલ કોને કહેવાય? કુલ એ ખ્યાલ છે કોઈને?
ફાધર નું જે ફાધર ના તરફથી મળ્યું.
સાઈન, સાઈન બરાબર છે. મારા પિતા રાજા હતા એટલે કુળ ની અંદર રાજા રાજ પહેલા જમાનામાં રાજા થતા હતા તો સમજો કે મારા પિતા રાજા, મારા પિતા શેઠ, મારા પિતા પ્રાઇમ મિનિસ્ટર, આવી ટાઈપની જે માન્યતા કરીને જે અહમ કરે છે બીજાની સામે અહમ બતાવે છે તો કે ત્યારે કુલ મત કહેવામાં આવે છે. કારણ આપણા લૌકિક વ્યવહારની અંદર આપણે દાખલા લેતા જઈશું ને આપણે આખું કાનું ભરાઈ જશે. એક પેન લો અને પુસ્તક જેને કહેવાય કે કાગળ લો અને એની અંદર આવી ટાઈપના આપણને કેવા કેવા પરિણામો થયા કરે છે તો ઓટોમેટિકલી ખ્યાલ આવી જશે કે ભાઈ આવા આખા દિવસમાં આ થયા કરે છે. એટલે આખો દિવસ આપણે આ જ કરીએ છીએ. કેવાનો મતલબ કે આપણે પોતાને શેનાથી મોટો માન્યા કે કુળથી પોતાને અને ઉચ્ચ ગોત્ર વાળા અમે આવા આવી રીતે જે અભિમાન કરે છે. મતલબ કે આ કુળ તો કોનું છે? એટલે આ બધું તો શરીરનું છે. શરીરમાં આપણે પેદા થયા અને વંશ ચાલુ આવ્યો છે તો કે છે કે અને એ શરીરને પોતાનું માનીને એને કહેવાય કે એ જેને કહેવાય કે બાપ દાદાઓની જેને કહેવાય કે જે મતલબ કે પ્રવાહમાં ચાલતું આવતું હતું એ બધો વંશ એનાથી પોતાને માનીને એને કહેવાય કે આ જીવ અભિમાન કરે છે. જો જાતિમાં કે મારી માતા રાજાની છોકરી બરોબર કે નહીં તો આવો વિચાર કરીને સમજો કે જગતની અંદર એ અભિમાન કરશે. પોત પોતાના કાર્યો કરાવવા હોય જગતની અંદર લોક વિહારમાં પણ પોતાનું કાર્ય કરાવવું હોય તો આવી રીતે સમજો કે અભિમાન કરીને જો વાત કરવી અલગ વાત છે. કોઈ આપણો પરિચય લે અને આપણે એ સંયોગના માધ્યમથી જે પરિચય આપીએ તો વાત કરવી લોક વ્યવહારમાં વાત તો આ પ્રમાણે જ થશે. પરંતુ પોતાના પરિણામની અંદર જે આવું અહમપણું છે જે બહારના સંયોગથી પોતાને મોટો માને છે એવી જે માન્યતા પડી છે ને તો કહે છે કે એ ઝેર છે આપણા માટે, એ કસાઈ ગાવ છે અને એનાથી આત્માનું અહિત થાય છે. લોક વ્યવહારમાં એવી રીતે કોઈ બોલી દે કે ભાઈ તમે કોના છોકરા તો ભાઈ હવે આમના છોકરા તો કે અમે આમને ન ઓળખ્યા તો કે ભાઈ આવી રીતે સમજો કે આ મંદિર હતું તો કે આ મંદિર છે એ અમારા બાપ દાદાઓએ બનાવ્યું. તો આવી રીતે લોક વ્યવહારમાં આવી ભાષા વાપરવી એનું પાઠ જીવને લાગતું નથી. સાંભળી લેજો બરોબર, કારણ કે લોક વ્યવહાર તો એવી રીતે જ પરિચય અપાવશે. પરંતુ આ મારા બાપ દાદાનું મંદિર એટલે હું કહું એ પ્રમાણે થાય અને મારી જ અનુસાર ગતિવિધિ ચાલે તો એવું જે અંદરમાં અહમપણું જે નિરંતર વર્તે છે તો કે જીવેન્દ્ર ભગવાનના દર્શનના કાળમાં પણ આને માન કપાય તો એ વખતે પણ ચાલુ છે. તો કે છે કે એ જીવેન્દ્ર ભગવાનના દર્શન ફળદાયક થતા ખ્યાલ આવે છે કે નહીં બધાને? ભાષા વાપરવી અલગ વાત છે. લોક વ્યવહારમાં ફરીથી કહું છું લોકો થોડા આની અંદર મતલબ કે ગુંચવી જાય છે તો કે આપણે તો ઘડીએ ને ઘડીએ આવી રીતે તો વાત કરીએ છીએ ને, વાત કરવી એ અલગ વાત છે. વાત તો આવી રીતે જ થશે. તમે કઈ પણ પૂછશો તો સંયોગના માધ્યમથી ઓળખાણ આપીશું તો એ કે વાત તો એવી રીતે છે. તમે કહેશો કે ભાઈ આ ઘર તમારું ક્યાં આવ્યું તો હું એમ જ કહીશ કે ભાઈ મારું ઘર અહીંયા આગળ આ ઠેકાણે ફલી ફલાણા જગ્યાએ આવ્યું. તો ભાષા તો મારું ઘર એવી રીતે જ વાપરવામાં આવશે પણ માન્યતાની અંદર એ ઘરને મારું માનીને અને હું જે આમ પણ કરીશ તો કહે છે કે એની અંદર મને પાપનો બંધ થાય છે, માન કસાયની પુષ્ટિ થાય છે. એટલે બંનેમાં બરોબર ડિફરન્સ આપણે સમજવો જોઈએ. હાલમાં આવે છે કે નથી આવતો એમ? એવી રીતે રૂપમાં ઘણું સુંદર રૂપ હોય એ વખતે વિચાર કરવો. હવે જો રૂપમત કેમ ઊભું થયું પેલા તો એ તપાસો, તમે એનું એનાલિસિસ કરો. કોઈ પણ કસાય કેમ ઉત્પન્ન થાય છે એનું મૂળિયું પકડશો ને તો આપણે ઉપાયની સાચી દિશામાં થશે એમ. એનો અભાવ કરવાનો જે ઉપાય આપણો થશે એ પણ સાચી દિશામાં થશે. કે રૂપમાં મદ કેમ આવ્યું? બોલો કોણ જવાબ આપશે? તમારી જાતે જવાબ આપો.
નામ ગોત્ર નામ નામ કર્મથી
સુંદર હોય તો એ દિવસમાં જેટલી વાર એની જેટલી પણ પ્રવૃત્તિ હશે ને તો મનની અંદર આ જ મતલબ કે વાત લઈને મતલબ કે આવી જ માન્યતા રાખીને જ આખો દિવસ ભર ચાલે છે. દિવસ રાત 24 કલાક હવે સમજો કે એને મતલબ કે આપણું જીવન પણ એ પ્રમાણે ચાલે છે. આખું જીવન સમજો રૂપને સજાવવામાં એની મૂળ ભર થોડીમાં પકડો કહેવાનો મતલબ. જેટલી વાર સમજો દર્પણની બાજુમાંથી જઈશું તો જેનું પણ રૂપ વધારે હશે અને જેટલી વાર દર્પણની બાજુમાંથી નીકળશે એટલી વાર જોયા વગર રહેતો નથી કેમ? કારણ કે અંદરમાં એને એકત્વ છે, અંદરમાં આવું મહત્વ પડ્યું છે, એનો રસ પડ્યો છે. આ ઉદગલનો આ શરીરનો આ જીવને મિથ્યાત્વને કારણે રસ પડ્યો હોવાને કારણે તો કે છે કે જેટલી વાર પણ દર્પણમાં જોવે છે અને ખુશી મનાવે છે તો કે છે કે આ બધા માનના પ્રતીક છે. કારણ કે અને બીજું કોઈ સમજી લો કે થોડુંક એનાથી ઓછા રૂપ વાળો હોય તો આ જીવ શું કરે છે અજ્ઞાનમાં એટલે કે એની જોડે અભિમાન કરે છે અને જેને કહેવાય કે પોતાના માનનું પોષણ કરે છે. હવે બીજી વાત સમજો, જરા સમજી લો કે કોઈનું રૂપ ઓછું સારું હોય લોક વ્યવહારમાં જેને કહેવાય લૌકિક ભાષામાં વાત કરું તો જેને કહેવાય કે સુંદર ના હોય, થોડો દેખાવડો છેડો ના હોય અને અંદરમાં જે જ્ઞાની ભાવ ઉત્પન્ન કરે છે અંદરના ખેદ ખિન્ન થાય છે તો અહીંયા આગળ આચાર્ય દેવ કહે છે કે એ પણ માન કસાઈ જીવ છે. કેમ? કારણ કે એનો બી પોતાનો શરીર રૂપ માયનો ખ્યાલ આવે છે.
હા દિનહીન માયનો
દાખલા તરીકે જેનું સુંદર શરીર છે તો એને આ સુંદર શરીર રૂપ પોતાને માન્યો, તો શરીરમાં મમત્વ કર્યું અને એને માન કસાઈ ઉત્પન્ન કર્યું. અને જે સમજો કે એવી ટાઈપનું રૂપ નથી, સમજો કે દેખાવડો ઓછો છે વ્યક્તિ, તો એને પણ સરવારે હું ઓછો દેખાવડો છું એમ કરીને જે ખેદ ખીમે થાય છે ને, તો એને પોતાનું મમત્વ શેના સ્થાપ્યું છે? એને પણ, એને પણ આ શરીરમાં જ મમત્વ સ્થાપ્યું છે. તો બંનેને પાપનો દંડ તો એક સરખો જ થાય છે. જે રૂપનું અભિમાન કરે છે એને પણ પાપનો દંડ થાય છે, અને જેનો દેખાવ ઓછો છે અને એની અંદર એક ખેદ ખીમ થાય છે એ શરીરને પોતાનું માનીને, તો એને પણ સમાન કોટીનું જે પાપ લાગે છે. આવું આપણે એનાલિસિસ આપણે જરૂર કરવું જોઈએ. જો આપણે તમારા બધા પાસે મહારાજી ડોક્ટર સાહેબ ની 10 લક્ષણ પર્વની પુસ્તક હશે કદાચ ત્યાં આગળ, છે ખરી તમારા બધા પાસે? તો જો એની અંદર તમે કદાચ સ્વાધ્યાય કર્યો હશે, અને ન કર્યો હોય ઉત્તમ માર્ગવ ધર્મ આવે ત્યારે સમજો કે એની અંદર જયારે એ વાત આવે ને, તો એ બધી ચર્ચા એની અંદર સમજો કે કરેલી છે ડોક્ટર સાહેબે. બહુ સરળ અને સુંદર રીતે એનું વર્ણન છે. અવશ્ય ત્યાંથી પણ આ પ્રમાણે વાંચવું આપણને એનો વધારે આપણને એનો ખ્યાલ આવે, બરાબર છે ને? અહીંયા આગળ મૂળ વાત છે, બેઝિક પકડો તમે, કે બહારની ચીજને પોતાની માની, અસમાન જાતિ દ્રવ્ય પર્યાય શરીરને પોતાનું માન્યું, તો ત્યાં જ એને માન ઉત્પન્ન થઈ ગયું. ચાહે પછી અભિમાનના રૂપમાં હોય, કે ચાહે ખેદ ખિન્નતાના રૂપમાં હોય, ચાહે બીજાને પોતાને બીજાથી મોટો માનતો હોય, કે ચાહે એ બીજાથી પોતાને નાનો માનતો હોય, તો પરદ્રવ્યમાં એને એકત્વને મહત્વ કર્યું છે, તો ત્યાં કહે છે કે આવી રીતે મૂળ માન કથા ઉત્પન્ન થાય છે. એનો બેજ છે. ચાલો હવે જો જ્ઞાન મળે, હવે જ્ઞાન તો પોતાનું સ્વરૂપ છે, તો એમાં મત કેવી રીતે કહેવાય? આ મારો પ્રશ્ન છે. જ્ઞાન મત બી એક મત છે, તો જ્ઞાન તો પોતાનું સ્વરૂપ નથી. ચલો તમે રૂપની વાત કરી તો એમ સમજી શક્યા કે રૂપ તો શરીરનું છે અને એને પોતાનું માન્યું. પૂર અને જાતિમાં પણ થોડો પિતાનો વંશ છે અને માતાનો વંશ છે તે બહારની ચીજ થઈ, પણ જ્ઞાન, જ્ઞાન તો પોતાનું છે ને, તો એની અંદર સમજો કે એમાં શું માન આવી ગયું? બોલો કોણ બતાવશે? હું સામે ચાલીને પ્રશ્ન કરું છું, જેથી તમે પણ વિચાર કરી શકો. એટલા માટે
જ્ઞાનના ક્ષય ઉપર કે મારું ક્ષયક્ષમ વધારે છે બીજા કરતા, તો કે લૌકિક વિદ્યા વધારે હોય, સપોઝ કોઈ વધારે એજ્યુકેટેડ હોય તો એના પર મત કરે. એ ક્ષયક્ષમ જ્ઞાન ઉપર, જે આત્માનો સ્વભાવ ક્ષયક્ષમ જ્ઞાન નથી, પૂર્ણ જ્ઞાન જ્ઞાન જ છે, તો એના બેઝ પર. બરાબર છે.
પૂર્ણ જ્ઞાન એટલે,
એટલે મેં લોકાલોકને જાણવાનો સ્વભાવ
કુલ બરાબર છે,
પણ એ ક્ષયક્ષમ જ્ઞાન છે.
અત્યારે તમારો ધ્રુવ સ્વભાવ બહુ સરસ, ફાઇન. શું કીધું? બને સારો ખુલાસો કર્યો કે જો જ્ઞાન પોતાનું છે એ વાત સાચી, પરંતુ આ પોતાને પર્યાય જેટલો જ જો અનુભવ કરશે તો એને પોતાને માન કથા ઉત્પન્ન થશે. પર્યાયમાં કારણ કે જો આ ક્ષયક્ષમ નો વધારો થવો તે તેમાં થશે પર્યાયમાં, ક્ષયક્ષમ નો ઘટાડો થઈ જવો તે પણ તેમાં થશે પર્યાયમાં. જયારે ક્ષયક્ષમ નો વધારો થાય છે તો મૂળ જે ધ્રુવ સ્વભાવ છે એ કેવો રહેશે? જ્ઞાન સ્વભાવ, એ તો એવો ને એવો જ રહે, સમજ્યા? અને સમજો કે ક્ષયક્ષમ માં ઘટાડો થઈ ગયો તો એ જ્ઞાન સ્વભાવ છે, જે જ્ઞાન સ્વભાવ એ કેવો ને કેવો રહેશે? એટલે કે એવો ને એવો જ રહેશે. એવો ને એવો રહેશે તો શું? કે જ્ઞાન જ્ઞાન મટીને જળ થઈ જતો નથી, એ તો જ્ઞાન સ્વરૂપે જ રહેશે. એમાં અભિમાન કરવાનું ક્યાં આવ્યું? સમજાય છે કે નહીં? ચાલુ. પરંતુ આ જીવ પોતાને જ્ઞાન સ્વભાવરૂપ એવો ધ્રુવ સ્વભાવરૂપ તો નથી માનતો, અને માત્ર પર્યાય જેટલો માન્યો. પર્યાય જેટલો માનશે તો શું થશે? કે પર્યાયોમાં તો સમજો કે આવી રીતે હાલક ડોલકના પરિણામ બન્યા કરશે. ક્યારેક એની હાલી પણ થશે, ક્યારેક એની વૃદ્ધિ બી થશે. ઘડીકમાં ક્ષયક્ષમ વધી બી જશે અને ઘડીકમાં ક્ષયક્ષમ ઘટી જ જશે. અરે આ ક્ષયક્ષમ નું સ્વરૂપ કેવું છે? આ તમને હું તમને ભણાવું છું ને, તો ભણાવતા ભણાવતા ચાર કસાઈ કહીને એ ગાંઠ આવે તો હું ભૂલી જાઉં. જોવો અત્યારે પાપનો ઉદય આવી જાય છે. આવું સ્વરૂપ જ છે, એવું બહુ ખતરનાક સ્વરૂપ છે. આ પર્યાયોની અંદર આવી રીતે વધઘટ વધઘટ ગમે ત્યારે થઈ જાય. ઓછું જ્ઞાન હતું તો કાલે ઘણું વધી જાય, અને ઘણું વધારે હતું તો પણ મરણ સમયે આપણને કઈ યાદ ના રહે, નવો કાળ મંત્ર યાદ ના રહે. તો કે છે કે આવું વધઘટ વધઘટની અંદર જો આપણે એકત્ર કરીશું તો તે આપણને માન કપાય ઉત્પન્ન થયા વગર રહેશે નહીં. જો આપણું જ્ઞાન વધે ને, દાખલા તરીકે જેમ જેમ સ્વાધ્યાય કરીએ એમ તેમ આપણું જ્ઞાન વધતું જાય. જ્ઞાન એટલે એ સંબંધીની વિષયોની જાણકારી આપણી વધતી જાય, તો આપણને એમ થઈ જાય છે કે મને આવડે, મને આવડે, મને ઘણું આવડે, મને ઘણું આવડે. અને એ સમજો મને બીજા કરતા ઘણું આવડે, મને આના કરતા આને કઈ યાદ નથી રહેતું, આને બે ચાર વાર કેવું પડે પણ તો એક જ વારમાં યાદ રહી જાય છે. તો એને પોતાને કેટલો માયનો કે પોતાને આવી હાની વૃદ્ધિ રૂપ જે અવસ્થા થઈ રહી છે પર્યાયની, તો કે છે કે આવી વૃદ્ધિ રૂપ પર્યાયની અંદર એને એકત્વ બુદ્ધિ કરી છે. હવે જુઓ, હવે હવે આ માન કપાય છે. હવે જેને પર્યાયમાં એકત્વ બુદ્ધિ કરી છે તો એ અત્યારે હર્ષનો અનુભવ કરે છે, અને એ જ વ્યક્તિ જયારે એનું જ્ઞાન ઘટી જાય સ્થાપના ઉદયમાં ત્યારે એ શોનો અનુભવ કરશે? શોક નો અનુભવ કરશે. પરંતુ સમ્યક દ્રષ્ટિ ધર્માત્માને પણ આવી રીતે સમજો કે જ્ઞાનમાં ઉઘાડ વધારે બની શકે, સ્વયંસમ જ્ઞાન છે તેવું બની શકે, પરંતુ એ પોતાને કેવો માને છે? એ પોતાને જ્ઞાન સ્વરૂપ, જ્ઞાયક સ્વરૂપ માને છે. એ પોતાને જો પર્યાયમાં એમને આ પ્રમાણે જ્ઞાન વર્તે છે કે ભાઈ અત્યારે મને સંગીત પંચેન્દ્રિય પણ છે, અત્યારે મારા જ્ઞાનનો વિકાસ આટલો થયેલો છે, અત્યારે મને દાખલા તરીકે આચાર્ય ભગવાન હોય, આચાર્ય દેવ, તો એમને અંગોનું જ્ઞાન પણ પ્રગટ થાય. તો આવી રીતે અંગોનું જ્ઞાન સમજો કે મને છે અત્યારે આ પ્રમાણેનું જ્ઞાન છે, તો આવું જ્ઞાન કરવું એ પાપ નથી. પર્યાયની અંદર કોઈ આપણે એમ કહીએ કે ભાઈ આનો ઉઘાડ વધારે છે, થોડુંક વિશેષ યાદ રહે છે, એવું જાણકારી લેવી, એવું જ્ઞાન કરાવવું બીજાને, તો એનાથી તો પાપનો દંડ થઈ જાય છે એમ નથી. પરંતુ અંદરમાં એટલા જ જ્ઞાન જેટલું આપણે માનીએ તો અવશ્ય આપણને માન કસાય ઉત્પન્ન થયા વગર રહેશે નહીં. કારણ કે જો જ્ઞાન ઘટી જશે ને તો આપણે પાછા ખેંચખીન થઈશું. કેમ? કારણ કે પર્યાય જેટલું માનીએ છીએ તો પર્યાયમાં વધારો થયો તો હર્ષ કર્યા, અને એ જ પર્યાય બુદ્ધિ પડેલી જ આપણી, તો પર્યાયમાં ઘટાડો થતા આપણને ખેદ ખિન્ન થયા વગર રહેશે નહીં. પણ આ વધારા ને ઘટાડા વખતે પણ મારું જ્ઞાન તો હંમેશા સ્વભાવ તો પૂરો જ રહે છે. આ વધઘટથી મારા ચેતન સ્વભાવમાં કોઈ ફરક પડતો નથી. આવું જેને ભેદ વિજ્ઞાન વર્તે એને જ્ઞાન પદ્ધતિનો મદ ઉત્પન્ન થતો નથી, અને જેને જ્ઞાયકનો અનુભવ નથી એને આવી રીતે પર્યાયની અંદર ક્ષય સંગતતા અનુભવ, જેને કહેવાય કે અભિમાન થયા વગર રહેતું નથી, અને પર્યાયમાં ક્ષય સંગતતા ખેદ ખિન્નતા આવ્યા વગર રહેતી નથી. આ પ્રમાણે સમજવી જોઈએ. હાલ આવે છે કે નથી આવતું બધાને? બરોબર છે ને? જો ગોળધર દેવ હોય ને, ગોળધર દેવ, ગોળધર દેવ ને કેટલા જ્ઞાન ના ધારી હોય એ ખ્યાલ આપે તમને? કેટલું જ્ઞાન હોય એમને?
12 અને 14 પૂરું હોય.
8 જ્ઞાન છે ને, અતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મંત્રીય જ્ઞાન અને કેવલ જ્ઞાન. તો એની અંદર ગોળધર દેવ ને કેટલા જ્ઞાન પ્રગટ થઈ ગયા છે?
4.
ખ્યાલ છે કોઈને? હા, બહુ સરસ. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન અને મંત્રીય જ્ઞાન. ગણધર દેવ ને 4 જ્ઞાન પ્રગટ થઈ ગયા છે. છતાં પણ ગણધર દેવ ની નિર્માણતા કેટલી, કે એ એમ કે છે કે હે જીનેન્દ્ર ભગવાન, મને ભલે 4 જ્ઞાન પ્રગટ થઈ ગયા, પરંતુ ક્યાં તમારું કેવળ જ્ઞાન, જેવો પર્યાય વાત કરે છે કે ક્યાં તમારું અગાઢ જ્ઞાન અને ક્યાં અમારું અલ્પ જ્ઞાન. હવે ગણધર જેવા ગણધર દેવ 4 જ્ઞાન ના પણ આટલી નિર્માણતા અનુભવે છે, અને મિથ્યા દ્રષ્ટિ હોય તો મિથ્યા દ્રષ્ટિઓ તો મતિસુતમાં જેનો જો વધારો થઈ ગયો હોય તેને તરત જ અભિમાન થઈ જાય છે અને બીજા કરતા પોતાને ઊંચો માને છે. એટલે કે આ બધા માન કસાયની પુષ્ટિ કરવા વાળા છે. જો જ્ઞાન નું વધવાનું કારણ ખ્યાલ છે તમને? જ્ઞાન કોને વધે? જેને કસાયની મંદતા થઈ હોય તો કે છે કે આગળ જતા એનું જ્ઞાન વધે છે, અને જેને કસાયોની તીવ્રતા હોય એને નિયમથી, ભલે વર્તમાનમાં એને જ્ઞાનનો ઉગાડ હોય પણ કસાયોની તીવ્રતાની અંદર નિયમથી જ્ઞાનની અંદર આગળ હિંતા આવે છે. આ બધા ફળ બતાવું છું કે કસાયોની તીવ્રતામાં આગળ જઈને જ્ઞાનની હિંતા થાય છે, અને કસાયોની મંદતાની અંદર આગળ જઈને જ્ઞાનની અંદર જેને કહેવાય કે વૃદ્ધિ થાય છે. આ માન કસાય પણ એક કસાય છે. એટલી ક્રોધ કસાય તો બરોબર છે, કોઈને એમ થાય કસાય કીધી એટલે એટલો ગુસ્સો કરવો એટલું આવી ગયું એમ નહીં. કસાય એટલે ક્રોધ, માન, માયા, લોભ, ચારે ચાર લઈ લેવી. તો કે છે કે આ કસાયોની અંદર જેને કહેવાય, જો માયા થાય કેવી રીતે લેશે, ત્યાં સત્વા સૂત્ર ની અંદર પણ આનો વિષય આવેલો છે કે જે પોતાના ગુરુ નું નામ છુપાવે તો, અને સમજો કે એ ગુરુ ના જેને કહેવાય કે પોતાનું નામ ચરી ખાવા માટે એ પ્રમાણેની વાત કરે, અને જેને કહેવાય કે પોતાને જેનાથી જ્ઞાન પ્રાપ્ત થયું છે એ ગુરુ નું નામ છુપાવે ને પોતાની મોટાઈ લેવા માટે, તો કે તેને જ્ઞાનાવરણ કર્મ નો તીવ્ર બંધ થાય છે. આજે પણ માયાચારી કહેવાય, અને માયાચારી કપાયના ફળમાં આગળ જઈને એના જ્ઞાનની હિંસા જોવામાં આવે છે. આ આપણે સાર રૂપમાં શું જોયું કે કસાયની જેને જેને તીવ્રતા હોય તો એમાં જ્ઞાનની હિંસા થાય છે, વસ્તુ સ્વરૂપ સમજમાં ના આવે, એને કહેવાય કે આ માર્ગથી આપણે વંચિત થઈ જઈએ, અને જે મંદતા હોય, મૃદુ ભાવ હોય, સરળ ભાવ હોય, શાંત ભાવ હોય, વંશ માત્ર પણ જે ગમન નથી કરતો એવો જીવ હોય એટલે કે જે નિયમ કે જ્ઞાનની પ્રાપ્તિ તો થાય છે, જ્ઞાનમાં વસ્તુ સ્વરૂપ પણ સમજવામાં આવે છે, આત્મા પણ સમજવામાં આવે છે અને અંત જ કાળમાં મોક્ષ પદની પ્રાપ્તિ થાય છે. આ બધા એને એકબીજા જોડે જોડાયેલા છે, બધા કનેક્શન છે. કે આ જ્ઞાન કોણ આટલું બધું વધી ગયું અમને એ કસાયની મંદતામાં, પછી આને પણ આટલું બધું જ્ઞાન અને આવું હું છે વિચારો એક ઇન્દ્રિયમાં કેમ ચાલ્યો ગયો? તો કે આત્માની એને વિરાજ ના કરી અથવા તો ઘણું મોટું ઘમંડ કર્યું હતું, પ્રચુર ઘમંડ ના ફળ ની અંદર આવી બધું એક ઇન્દ્રિયમાં ચાલી જાય. આમ આપણે બીજા પહેલું લઈને વિષયને સમજવો હંમેશા, તો એ આપણું ચિંતન અને વૈરાગ્યનું બી કારણ બને. તો આપણે જેને કહેવાય કે આપણી માન કસાય પણ આવી રીતે આપણી તૂટે અને આપણા ભાવોમાં પણ નિર્માણતા આવે એમ જીના ગમને ચારે તરફથી આપણે આમને સમજવું જોઈએ. ચાલ આવે છે કે નહીં બધાને?
ક્રોધ કસાય ને ક્યારેક આત્માની અરુચિ ને પણ ક્રોધ કીધો છે તો એ કઈ રીતે કીધો હશે એમાં ક્રોધ નું લક્ષણ છે તો એમાં એને ક્રોધ કીધો છે બરોબર છે કારણ કે સમજ જે જરા આત્માની અરુચિ પણ એને અનંતાનુબંધી ક્રોધ કીધો અરુચિ નો અર્થ શું થયો કસાય ભાવ ઉત્પન્ન થઈ ગયો તમને. લૌકિક ભાષામાં અરુચિ કહીએ અને ગમે છે એને લૌકિક ભાષામાં રુચિ કહીએ, બરોબર ને? હવે આત્માની અરુચિ એને અનંતાનુબંધી કસાય કહેવામાં આવે છે. એમ તો હવે તમે એને ઓપોઝિટ કરી નાખો, જેને આત્માની અરુચિ છે એટલે આત્મા નથી ગમતો એની સામે એને બીજું શું ગમે છે? કાકુ જરા જ ગમે છે એને, એને પાંચ ઇન્દ્રિયના વિષય ભોગ ગમે છે, એને આ શરીર ગમે છે, એને બહારમાં રહેવું ગમે છે, પણ બધી ચીજોની અંદર એને આત્મામાં રહેવું ગમતું નથી. એટલે અત્યારે મેં કીધું કે આત્માની અરુચિ એટલે કે આત્મા પ્રત્યે જે દ્વેષ ભાવ છે એ કે અનંતાનુબંધી કસાયનું કારણ જોવામાં આવે છે. હા બરોબર, તમને લોજિક પકડ્યું? આત્માની અરુચિ તો તમે આમ પકડો તો તમે રુચિ કોના પડેલી છે? કે પર પદાર્થમાં, તો પર પદાર્થ ની રુચિ, પર પદાર્થ માં સુખ બુદ્ધિ એનો તમે ક્યાં દર્શન કહેવાય છે? એમાં તો અનંતાનુબંધી કસાયનો બંધ થાય છે. અને આત્માના સુખ બુદ્ધિ, આત્માની રુચિ એને શું કહેવાશે? એને તમને એક દર્શન કહેવાશે.
બરાબર
આવે છે.
આત્માની અરુચિ ને
આનંદ સ્વરૂપ માને અને બહારના પદાર્થોમાં પોતા પણ ન માને તો એને માન કસાય ઉત્પન્ન જ નહીં થાય. માન ક્યારે થયું? હું સફળ પાછું ફરીથી આ પૈસા મારા, તો મારા માની ને સમજો, મારા માની ને એટલે મારા માની ને જ પોતાને પૈસાથી પોતાને મોટો માને છે.
બરાબર.
તો સરળ તમને દાખલો આપું, આપણા નેબર હોય, નેબર એની પાસે ઘણા બધા પૈસા વધી જાય, બરોબર ને? તો આપણને માન કસાય ઉત્પન્ન થાય છે કે નથી થતું? બરાબર, કેમ નથી થતું? કારણ કે એ નેબર પાસે જે ધન નો ડબલો ભેગો થયો, બરાબર ને, તો એની અંદર આપણને એકત્વ નથી, મહત્વ નથી. તો એનો ભેગો તો ભાઈ તો એ ખાલી આપણે જાણી લઈએ છીએ પણ આપણને એનું માન ઉત્પન્ન નહીં થાય. પરંતુ હવે સમજો, હવે પુણ્ય નો ઉદય એવો આવી ગયો કે એના કરતા આપણી પાસે ધન નો ડબલો વધારે ભેગો થઈ ગયો, તો હવે શું થઈ ગયું? એની પાસે ભલે બે ગાડી છે તો મારી પાસે ચાર ગાડી છે, તો અહીંયા આગળ શું થઈ ગયું? માન થઈ ગયું. કેમ માન થઈ ગયું? માન કેમ થઈ ગયું? જોવો, માનનું કારણ પૈસા નથી એ સમજી લેજો બરોબર. માનનું કારણ પર પદાર્થ નથી, માનનું કારણ પૈસા નથી, માનનું કારણ ગાડી નથી. એ તો સંયોગ છે, બહારનું દ્રવ્ય છે. એ તો તમારો સંયોગ હશે તો આવ્યા વગર રહેશે નહીં, અને વિયોગ થશે એનું કાળ પાકશે તો જયા વગર રહેશે નહીં. એટલે તો પરિસ્થિતિ છે કે તમે જે ક્ષેત્રમાં ઉભા છો એ ક્ષેત્રમાં બહારના પદાર્થો આવીને પણ એક જગ્યાએ આવી ગયા છે. પણ સમજાય છે કે નહીં? હવે આ જીવ શું કરે છે કે એના સંપર્કમાં સંયોગમાં આવ્યા તો એને પોતાના મારા માન્યા અને જ્યાં પોતાના મારા માન્યા ત્યાં એને માન કસાય ઉત્પન્ન થઈ છે. હાલમાં આવે છે કે નહીં કહેવું? છે નેબરના પૈસા આવ્યા તો આપણને માન કેમ ન થયું? કારણ કે નેબરના પૈસાને આપણે આપણા પૈસા માનતા નથી. આપણા પૈસા વૈગા તો આપણને કેમ અહીંયા માન થયું, કારણ કે આપણા સંપર્કમાં આવેલા પૈસાને આપણે આપણા માનીએ છીએ, તરત આપણે મોટા માન્યા. કોના નેબર થી હું મોટો કેમ માન્યું, કારણ કે એ પૈસાને તમે પોતાનું માન્યું તો એનાથી તમે એ પૈસાને લઈને તમે અહીંયા માન કરવા લાગ્યા. સીધો સીધો હિસાબ છે કે નહીં કહેવાનો મતલબ? આપણને ખ્યાલ આવે તો કોઈને ઘણું જ્ઞાન મતલબ વધી જાય. હવે હવે સમજજો જરા, આપણને ખ્યાલ આવે કે ગણધર દેવ ને સમજો કે આટલું જ્ઞાન થઈ ગયું, અથવા તો કોઈ બીજો વ્યક્તિ છે, અથવા તો સ્કૂલ ની અંદર સમજો કે આટલું બધું એને જ્ઞાન થઈ ગયું, તમે સમજો કે એને જ્ઞાન વધે તેમાં એને આપણને માન નથી થતું. પરંતુ હવે નથી થતું એટલે આપણે ખેડે કિંમત થઈએ તો આપણને પાછું માન થયું, એ એક ટોપિક અલગ છે, એ જરા થોડો પોઈન્ટ આપીને છે અહીંયા આગળ પેલા આ સમજીએ આપણે. પરંતુ મારી પર્યાયમાં સમજો મારા જ્ઞાન નો વિકાસ થયો ને તો અહીંયા આગળ મને તરત માન ઉત્પન્ન થઈ ગયું, તો મેં મારી જાતને ઓલા કરતા મોટો માની લીધો, આજે મને આટલો નંબર બીજો નંબર છે કે મારો પહેલો નંબર છે, માન મને આવી ગયું. કેમ? મેં મારા જ્ઞાનની અંદર જે વધારો થયો ને સૈતમ જ્ઞાનની પર્યાયમાં, તો એને પર્યાય જેટલો માનીને મેં પોતાને મોટો માન્યો એટલે મને અહીંયા આગળ ફટાક કરતા અહીંયા આગળ માન આવી ગયું. આ રોજ કે નથી આવતો વિક્રમ? અભિમાન ક્યાં વધ્યું, માન ક્યાં વધ્યું? એ પોતાની પર્યાયમાં, પોતાની પર્યાયમાં માન્યતાની અંદર, કે માન્યતાની અંદર પર પદાર્થ ને પોતાના માન્યા તો એને લઈને પોતાને પોતાનો મોટો માને છે.
આપણે હમણાં નિલેશભાઈ હમણાં જે વાત, હેલો, હા હા, હમણાં આપણે જે દાખલો આપ્યો ને નેબરનો અને આપણો, લાઈક જે વસ્તુ આપણા પોઝિશનમાં છે એનું આપણને વધારે માન હોય કે આ મારું છે કરીને, પણ એક અપેક્ષાએ એમ પણ જોઈ શકીએ ને કે પર પદાર્થને આપણે જ્યારે માનો એટલે આખા જગતના બધા જ પદાર્થોને આપણે આપણા માનના, એટલે એ રીતે પણ આપણે નેબરના પૈસાનું પણ આપણે એ રીતે ગણી શકાય ને કે આખા જગતના પર પદાર્થને આપણે માનના, તો એ રીતે
એટલે એમાં એટલે એક બીજી વાત થઈ ગઈ. આપણે અત્યારે એનાલિસિસ કરીએ કે માન કેમ ઉત્પન્ન થયું, તમે જે બેન વાત કરો તે બિલકુલ બરોબર છે, પણ અહીંયા આપણે જે એનાલિસિસ કરીએ કે માન કસાય કેમ ઉત્પન્ન થયું, તો કે તમે એમ પકડો કે મને કઈ ચીજનું માન થયું, તો તમે કહેશો કે મને રૂપનું માન થયું કે પૈસાનું માન થયું કે પગનું માન થયું. તો હવે તમે એમ વિચાર કરો કે તમે એ બહારની ચીજોથી તમે જોડાયા એટલે એકત્ર સમત્વ બુદ્ધિ કરીને જોડાયા ને, એટલે એ સંપર્કમાં આવેલી ચીજનું તમને માન થઈ ગયું એમ. બરાબર, હું શું કરવા માંગુ છું, અને ઓલી વાત તમે જે કરો છો ને સામાન્ય વાત છે કે જેને એક પૂજગલ પરમાણુમાં પણ પોતા પણ માન્યું છે, એને જેને કહેવાય કે અવ્યક્ત પણ ઘટના જેટલા પણ સમસ્ત પૂજગલ પરમાણુ છે એની અંદર એને બધામાં પોતા પણ એને થાપી દીધું છે. પરંતુ આ જે વાત તમે જે વિવક્ષિત પદાર્થો જયારે સંપર્કમાં આવે છે આને અને એને લઈને આ માન કરે છે.
બરોબર,
દાખલા તરીકે સમજો કે પ્રાઇમ મિનિસ્ટર છે, પ્રાઇમ મિનિસ્ટર કોઈ વ્યક્તિ પ્રાઇમ મિનિસ્ટર બન્યો, તમે ત્યાં સુધી હું કઈ નતો, તમે એ બન્યો તેમાં મને કોઈ માન નથી છોડતું, સમજો, મેં સામાન્ય રીતે એને પણ મેં એને જાણી લીધો. પરંતુ મારા પુણ્યના ઉદયમાં હું પ્રાઇમ મિનિસ્ટર બન્યો તો હું પોતાને શું માનું છું, હું આ પદ વાળો તો અક્ષરતા એને માન કરી છું. અત્યાર સુધી મને માન નતું પ્રાઇમ મિનિસ્ટર નું, સમજો, કારણ કે મારો એવો પુણ્યનો યોગ બી નતો, પુણ્યનો એવો મતલબ કે ભાઈ મને હું પ્રાઇમ મિનિસ્ટર બનું, પણ જેવી મને આ પદની સ્ત્રી મળી તેની સાથે જ મને માન આવી ગયું કે હું પ્રાઇમ મિનિસ્ટર. કેમ આવ્યું? આવ્યું કેમ? પ્રાઇમ મિનિસ્ટર બન્યો એટલે આવ્યું, બહુ સમજ્યો હજી પણ, એ પદ મળ્યું એટલે આવ્યું, કે એ પદ ને પોતાનું માન્યું એટલે આવ્યું માન?
એ પદ ને પોતાનું માન્યું.
જો થોડું સૂક્ષ્મ વાત છે, ગંભીર છે, જરા સમજી ગઈ વાત છે. ફરીથી પ્રશ્ન કરું છું તમને, હું અત્યાર સુધી પ્રાઇમ મિનિસ્ટર હતો, કોઈ બીજો વ્યક્તિ સમજો કે પ્રાઇમ મિનિસ્ટર હતો, તો મેં મારા જ્ઞાનની અંદર ખાલી જાણી લીધું હતું કે ભાઈ કોઈ વ્યક્તિ પ્રાઇમ મિનિસ્ટર છે, તો હું તો નોર્મલ રેટ હતો. હવે થયું શું કે કોઈ પુણ્યના ઉદયમાં મને એ પદ મળી ગયું, તમે મને એ પદ મળી ગયું ને, તો એ પદ મળવું એ માનનું કારણ નથી, બહુ સમજ્યો હજી, પણ એ પદ વાળો પોતાને માન્યો ને ત્યાં માન ઉત્પન્ન થઈ ગયું. એટલે સમ્યક દ્રષ્ટિ ધર્માત્માને પણ એવા પદો જોવામાં આવે છે, સમ્યક દ્રષ્ટિ ધર્માત્માને પણ બહારના એવા સંયોગો જોવામાં આવે છે, સમયદ્રષ્ટિ ધર્માત્મા ને પણ ધનવાન મતલબ કે બહાર ના રાજા ના પદ અને ચક્રવર્તી ના પદ તો એ બધું પણ જોવામાં આવે છે, બહાર નો ખાસ તો એને પણ જોવામાં આવે છે. એમ હોવા છતાં પણ એક પણ પરમાણુ એક પણ પદાર્થ ને પોતાનો માનતો નથી, એટલા માટે એને માન કથા ઉત્પન્ન થતી નથી. અને અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવ જે જે ચીજો ના સંપર્કમાં આવે છે તો કે એને લઈને પોતાનો મોટો માને છે અને બીજાની સામે એ માન ઉત્પન્ન કરે છે. કોઈ ખ્યાલમાં આવે છે કે નથી આવતો?
હા જી, હા જી, બહુ સરસ
નિલેશભાઈ.
થોડોક વિચાર કરજો એટલે મળતી જશે તમને. ઉત્પત્તિ નું કારણ શું? મૂળ પકડો, ફંડામેન્ટલ પકડો કે ઉત્પત્તિ નું કારણ એ પદ મળવાની નથી. સમજો, રૂપ નું મત કોને આવ્યું? તો રૂપ નું મત કોઈનો રૂપ મળ્યું એટલે મત આવી ગયું એમ નથી. હોય અને સમજો કે એવો શૂન્ય નો ઉદય છે તો એમને સમજો કે કોઈનું રૂપ એને સુંદર મળ્યું તો સુંદર મળ્યું, તો ખાલી માત્ર સુંદર દેખાવ મળવાથી જ એને માન કથા ઉત્પન્ન થઈ? તો કે એવું નથી. જો કામદેવ છે, કામદેવ નવ કામદેવ થાય તો કામદેવ અત્યંત સુંદર રૂપ વાળા પેદા થાય એવા જ નથી. આપણે હનુમાન હતા ને, હનુમાન એ પણ કામદેવ હતા, અત્યંત સુંદર મનોહર રૂપ હતું. અત્યારે આ જે ચિત્ર બતાવે છે જગત ની અંદર, જેને કહેવાય કે વાંદરાનું મોડું લાવીને, તો એકચ્યુઅલી એવું એમનું ચિત્ર નથી. એ એકચ્યુઅલી વાનર વંશના હતા એટલે એવું ચિત્ર લોકોએ મૂકી દીધું, પરંતુ એ પોતે કામદેવ નો જીવ હતું, અત્યંત મનોહર રૂપ હતું એમને. હવે એ રૂપ મળી જવાથી કઈ મદ નથી આવતો, કારણ કે એ તો પોતે સમ્યક દ્રષ્ટિ હતા ને એ ધર્મમાં મુકસી ગયા. પરંતુ માન તો ઉત્પન્ન થઈ ગયું કે જૂનું રૂપ વાળો, એટલે ત્યાં આગળ માન ઉત્પન્ન થઈ ગયું. હવે નિર્માણ તર ક્યારે આવે? હવે પકડો, હવે એમાંથી અધ્યાત્મ પકડો. આ માન કથા કેવી રીતે તૂટે? તો કે નિર્માણ તર ક્યારે આવે? તો કે હું તો જ્યારે જ છું, હું આ શરીર વાળો જ નથી, તમે આ રૂપ વાળો જ મટી ગયું ને ઓટોમેટિકલી. કઈ સમજાય છે કે નથી સમજાતો? માન્યતા તૂટી ગઈ, શરીર ને પોતાની માનવાની માન્યતા તૂટી ગઈ, તો ત્યાં જ એને નિર્માણ પણ આવી જાય છે. સ્વભાવ એક જ તો બધી થઈ ગઈ, અને સ્વભાવ એવી બધી ચીજ છે જ નહીં. અને સ્વભાવમાં આમ પણ કરવું એ તો ધર્મ છે. જો પર્યાયમાં, સંયોગમાં કે અસમાન જાતિ દ્રવ્ય પર્યાયમાં, એ બધામાં મારાપણાની કલ્પના કરવી, માન્યતા માનવી, તો એ તો અધર્મ છે, પાપ ભાવ છે, મિથ્યાત્વ છે. અને આ હું તો વ્યાય એમ સ્વભાવમાં આમ પણ કરું, હું તો સ્વભાવ, હું તો આ વ્યાયક સિવાય થઈ નથી. તો કહેતો કે એ આમ પણ તો ઈચ્છે છે, એટલે શું? તો હકીકતમાં તો એને એને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. કારણ કે વસ્તુ સ્થિતિ છે, સમજો, શરીર મારું એ વસ્તુ સ્થિતિ નથી, પણ જ્યારે તે હું એ વસ્તુ સ્થિતિ છે, એટલે ત્યાં પાપ નથી લાગતું એમ માનવાથી તો ધર્મ ઉત્પન્ન થશે. ચાલો, આવે છે કે નથી આવતો?
હા, બહુ સરસ, બહુ સરસ,
બરાબર ને? હા, એટલે કોઈની પાસે પૈસા થઈ જાય એટલે એ માની જ હોય એવું આપણે માપદંડ ના કાઢી શકીએ એમ. કોઈ સમજાય છે કે કોઈ ઘણા તપશ્ચર્યા કરે એટલે આને તપનું અભિમાન થઈ ગયું, એ આપણું માપદંડ આપણે ના કાઢી શકીએ. એ તો એ જીવ જાણે કે પોતે ક્યાં ઉભો છે. એમાં એ ભેદ વિજ્ઞાન થી વર્તે છે કે એ બધી ક્રિયાઓથી એ એકત્વ બુદ્ધિ ને મહત્વ બુદ્ધિ કરે છે. આજે મેં ઉપવાસ કર્યો, આજે મેં દસ ઉપવાસ કર્યો, તો આજે મેં દસ ઉપવાસ કર્યા તો શરીર આશ્રિત ક્રિયાને પોતાની માનીને જો એ કરે છે તો એને નિયમથી માન કથા ઉત્પન્ન થયા વગર રહેશે નહીં. અને હવે હવે સમ્યક દ્રષ્ટિએ ધર્માત્મા પણ ઉપવાસ કરે કે ના કરે? એ કરે, અવશ્ય કરે, ભલથી સાચી તપશ્ચર્યા એને હોય, બરાબર કે નહીં? પરંતુ એ શું સમજે છે કે ભાઈ આ જ્ઞાન સ્વરૂપ આત્મા છે હું છું, અને મને આ જે વિકલ્પ આવ્યો એ એક મારો અવદૈહિક ભાવ છે, અને આ જે શરીરની આજે ઉપવાસારીની જે ક્રિયા છે એ કે જડની ક્રિયા છે, ખરેખર મારી ક્રિયા નથી. આમ એને અલગ અલગ ભેદ વિજ્ઞાન વર્તુ હોવાને કારણે એને તપની અંદર માન થતું નથી. અને અજ્ઞાની ને આત્માનું ભાન નથી, એને શરીર ને પોતાનું માને છે, શરીર ની ક્રિયામાં પોતાપણું માને છે. તો જેટલી ક્રિયાના માધ્યમથી જેટલી તપશ્ચર્યા કરે છે એની અંદર એને અભિમાન થયા વગર રહેતું નથી. બહારની ક્રિયાથી આપણે સમ્યક દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિનું માપદંડ ના કાઢી શકીએ, અને અંતરંગ અભિપ્રાય કેવા પ્રકારનો છે એ પ્રમાણે જેને કહેવાય કે એનું માન કથા ઉત્પન્ન થાય છે અથવા તો નિર્માણતા એને ઉત્પન્ન થાય છે, એ પ્રમાણે આપણે બંને પરિસ્થિતિ સમજવી જોઈએ, બરાબર?
નિલેશભાઈ, એક ક્વેશ્ચન થાય છે. તમે જે કીધું કે આપણે જે કોઈ પદ હોય એની માટે અત્યારે બીજું કોઈ હોય, આપણે ભલે પદ પર નથી, પણ આપણને એ આપણને પદ મળે તો આપણે બી એવું માન કરશું. તો અનંતાનુબંધી જે કશાય જે હોય છે, ઇવન જો આપણી પાસે વસ્તુ ન હોય તો બી એનું કન્ટિન્યુઅસ પાપ લાગ્યા કરે છે, જ્યાં સુધી એ વસ્તુનો ત્યાગ ન હોય. કે સપોઝ તો એનું પાપ અનંત અનંતાનુબંધી જેટલે લાગ્યા જ કરે, લાગ્યા જ કરે. ઇવન જો તમે ન હોય તમારી પાસે, ધારો કે કરોડપતિ નથી પણ તમને એની એનો અપેક્ષા તો છે, એટલે તમને એનું પાપ લાગ્યા જ કરે છે. કેમ કે આનંદાનુબંધી કશાય છે, આપણે એવું કહી શકીએ કે પદ માટે ભી કહી શકીએ, કોઈ ભી પદ માટે
આપણને માન નું કારણ જોઈને પાપ કેમ લાગે છે, પાછું ફંડામેન્ટલ પકડો. એટલે કીધું કે સંયોગ હોવું તે પાપ નું કારણ નથી, સમજો સમજો. કારણ કે સંયોગ જતા રહેશે એટલે ધર્મ નહીં થાય, જો બે બાજુ છે. સંયોગ જેમ હોવું તે પાપ નું કારણ નથી, એમ તમારા સંયોગો દૂર થઈ ગયો છે એટલે ધર્મ થઈ ગયો છે એમ નથી. તો પાપ ક્યાં લાગે છે? પર પદાર્થમાં પોતાપણું. હવે પર પદાર્થમાં પોતાપણું કરવા માટે એ સંપર્કમાં હોવું જ જરૂરી નથી, એમ કહેવાનો મતલબ. દાખલા તરીકે સમજો કે એક આ તમે જે દાખલો આપો, એક ચક્ર, હવે હું બીજી રીતે વ્યક્તિત કરું છું. એક ચક્રવર્તી નો જીવ છે તો એની સંપદા આપણે વાંચી, અથવા તો સમજો આપણે ચોથા કાળમાં છે અને ચોથા કાળમાં આ ભરત ચક્રવર્તી જેવા જીવને આપણે ચક્રવર્તી ને જોયા, તો એની પાસે ઘણી સંપદા છે. તો હવે એને જોઈને આપણે શું કર્યું? એને જોઈને આપણે ખેડ ખિન્ન થયા, ત્યારે એની પાસે આટલો બધો વૈભવ છે અને આપણે પાસે કઈ નથી. તો આને પણ માન કસાઈ કહેવાશે. એટલે માન કસાઈ કરવા માટે એ પદાર્થ નો સંપર્ક હોવો એ જરૂરી નથી. તમે સમજાય કે નહીં? કોઈની પાસે સંપર્ક હોય સંયોગો નો તો પણ એ માન કસાઈ ન બી કરે, અને એની પાસે ન હોય તો પણ એ માન કસાઈ કરે, એમ એ બંને બાજુ તમે ગતિત કરી શકો છો. જેમ તમે હમણાં લાસ્ટ કીધું ને, બિલકુલ એમ બની શકે છે, એમ કહેવાનો મતલબ. મારી પાસે રૂપ નથી છતાં પણ ખેદ ખિન્નતા છો, તો આપણે એક માન કસાઈ છે. અને ઘણું રૂપોમાં છતાં પણ સમજો કે એમાં અભિમાન કરતો નથી, એ નિર્માનતા છે.
એટલે બોટમ લાઈન એ છે કે પર પદાર્થ કે પર સંયોગ માં હું પણ કરવું, મારું માનવું, અને એ જ બેઝિકલી મૂળિયા છે કસાઈને, બરાબર ને?
એ મૂળ કારણ છે. એવી રીતે આપણે ચારે કસાઈ લગાડીએ ને એમાં મૂળ ઉપચાર આપણે અનંતાનુબંધી ના ભેદ થી ચાલીએ છીએ. ખ્યાલ આવે છે ને કે કસાઈ કેમ ઉત્પન્ન થાય? યા ઈષ્ટવિષ્ટની કલ્પના કરી પર પદાર્થમાં, યા પોતાપણું માન્યું તો ત્યાં આગળ આ બધી કસાયો લાઈન પર ઉભી થઈ જાય છે. એમાં સુખ બુદ્ધિ માન્યું એ પણ આવશે, અલગ અલગ પ્રકાર છે. ખ્યાલ આવે કે નહીં? એટલે કે મિથ્યાત્મ નો એક પ્રકાર હોય, એની સ્ટાઇલ અલગ અલગ. પરમા સુખ બુદ્ધિ માની, તો એવી બધી માન્યતાની અંદર પદોમાં સુખ બુદ્ધિ માની, તો એવી બધી સુખ બુદ્ધિ ના કારણે પણ આવી માન કસાય ને ક્લોભ કસાય ને બધી ઉત્પન્ન થાય છે. વિશેષ તરફ આપણો સમય થઈ ગયો છે, બરોબર ને? તો એની અંદર પછી આપણે આગળ હવે કન્ટિન્યુ કરીશું આપણે, બરોબર? હેલો, જરા બધા નોન દેજો. મારે 18મી તારીખે પણ નેક્સ્ટ સન્ડે નથી, જરા હું દ્રોણગીરી જાઉં છું. આદરણીય રવિન્દ્રજી ભાઈ ની ત્યાં શિબિર લાગવાની છે ને, એટલા માટે એટલે આપણે એના પછીના સન્ડે આપણે મળીશું, એટલે જરા ખાસ બધા નામ લે, બરાબર?
હાજી, ઓકે 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 નિલેશભાઈ. હાજી,
હા નિલેશભાઈ, ક્યાં લાગવાની છે શિબિર?
દ્રોણગીરી.
ઓ સોનગીરી,
નિલેશભાઈ હિનાબેન ત્યાં છે,
બરાબર? 18થી 30 ત્યાં આગળ લાગવાની છે, એટલે મેં જરા જવાનો ત્યાં 4 દિવસ નો પ્રોગ્રામ બનાવ્યો છે એટલા માટે. દિલ મારી સ્તુતિ કરી.
જીન સ્વાનુભૂતિ સે ખીરી મમ સ્વાનુભૂતિ મદગીરી શ્રી વિમલ ધારા જૈન શ્રુત આનંદ અમૃત સે ભરી સમતા પ્રવાહ બહાવતી રાગાદિ વિકલ્પ તોરિકે માં સરસ્વતી પ્રતિભાવ વંદન દ્રષ્ટિ નિજ મે ચોરિકે માં સરસ્વતી પ્રતિભાવ વંદન દ્રષ્ટિ નિજ મે ચોરિકે.
જય જિનેન્દ્ર.